वीर संवत 2419 पौष वद बीज शुक्रवार तारीख 2/1/53 दिने परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी नु श्री अनुभव प्रकाश ग्रंथ ना पृष्ठ 41-42 ऊपर स्वर्णपुर में प्रवचन।
नमो नोये सौ हरिहंतानम नमो नोये सौ सिदानम नमो नोये सौ आयरियान नमो नोये सौ जयानम नमो नुवि सौ त्रिकालवर्ती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामदं मोक्षदं चे ओंकाराय नमो नमः। मंगलम भगवान यो मंगलम रूपमोहि मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः सुमति स्वाहा स्वानुभूत्या च खास्ते चित् स्वाहाय भवाय सर्वमान विभाव निरुद्ध निदाता
એમાં 40 પાનું છે ને એમાં જ્ઞાતિ ફરીને લઈએ પારિગ્રાફ 40 ફરીને લઈએ છે આખો એનો સંબંધ છે ને અનુભવ પ્રકાશ ગ્રંથ છે। અનુભવ પ્રકાશ એટલે શું? આત્મા જ અનાદિનો પુણ્યને પાપ કામને ક્રોધ દયાને દાન હરખને શોક એવા વિકાર ભાવને અનુભવે છે તે સંસાર છે। એ વિકાર ભાવ રહિત જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદ આત્મા જ્ઞાનને આનંદની મૂર્તિ છું એવા નિત્યાનંદ ધ્રુવ સ્વભાવનું અવલંબન લઈને વિતરાગી શ્રદ્ધા જ્ઞાનને રમણતાનો અનુભવ કરવો તેને અનુભવ પ્રકાશ કહે છે। એને ધર્મ કહે છે ને એનું નામ મોક્ષ માર્ગ છે। એથી આ ઉપદેશ કરે છે કે જો તમને આત્માનો અનુભવ કરવો હોય, અનુભવ કહો, ધર્મ કહો, મોક્ષ માર્ગ કહો, મોક્ષના કારણરૂપ આત્માની વિતરાગી દશા કહો, બધું એક જ છે। જો અનુભવ આત્માનો કરવો હોય, ધર્મ કરવો હોય, શાંતિ જોતી હોય, સુખી થવો હોય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે શક્તિ રૂપે દ્રવ્યમાં છે તેને વ્યક્ત નામ પ્રગટ કરવા હોય તો અમે કહીએ છીએ તે દ્રષ્ટિ અનુભવ કરો, એ સિવાય કોઈ રીતે અનુભવ થઈ શકે નહીં। એ વાત અહીંયા ચાલે છે। નીકે નિહારો એ ભગવંત, એ આત્મા, એ ચિદાનંદ એમ સંબોધે છે। ગુજરાતીમાં બરાબર નિહાળો એમ શબ્દ છે ને, તમારે હિન્દી વંચાય છે। આ ચિદાનંદ ભગવાન, આ શરીર દેહોમાં માટી ધૂળ છે, આ અજીવ પુદગળ છે, એમાં નીકે નિહાળો એક જરીક સંભાળ કરીને જોવો કે હું કોણ છું। આ એ શરીર મંદિર મેં યા ચેતન દીપક શાસતા હૈ, આ શરીર રૂપી મંદિરમાં આ ચેતનનો દીવો શાશ્વત છે। એ શ્લોકમાંથી ઉપાડીને ભાઈ આ ચંદ્રમી ગાથાનો 14મી ગાથાનો શ્લોક છે ને, એમાં શબ્દ છે, એમાંથી આખો લીધો છે, સમજાય છે ને? શાશ્વતા એ શરીર મંદિરને વિશે ભગવાન આત્મા ચેતન જાણનાર દેખનાર દીવો છે, એ શાશ્વતો છે, એ નિત્ય છે, દ્રવ છે, સદ્રશ સ્વભાવી કાયમી રહેનારી ચીજ છે। તેને જરી બરાબર નિહાળો, અંદર જોવો કે મારું સ્વરૂપ ત્રિકાળી કેવું રહ્યું છે। આ એને જોવું ને અનુભવવું એનું નામ ધર્મ। મંદિર તો છૂટે, યાદ રાખજો, શરીર તો છૂટે પર શાશ્વતા જ્ઞાતન દીપ ઝળકા ત્યાં રહે। ભગવાન જ્ઞાન મૂર્તિ છે આત્મા, તો જેમ ખારનો ગાંગરો મીઠો, જેમ સફેદનો ગાંગરો ખડી, એમ ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદનો ગાંગરો છે, જ્ઞાન અને આનંદની મૂર્તિ। એની પર્યાય પર્યાય નામ અવસ્થામાં જે પુણ્યપાપને ભ્રાંતિ છે એ તો એક સમયનો વિકાર છે। મૂળ નિત્ય સ્વભાવની દ્રષ્ટિ કરો તો એમાં વિકાર કે ભ્રમ છે નહીં। એ સ્વભાવનો અનુભવ કરતા શાશ્વત રતનદીપ જોકા કયો હૈ, દેહ દેવળમાં કારમણ શરીર તેજ શરીર ઉદારી કાતરણ જળ માટી, એમાં ભગવાન આત્મા ચેતન દીવો છે એને પુણ્ય પાપ કામ કરો દયાદાન ભક્તિ વ્રત પૂજાના પરિણામ બધો વિકાર છે, બધો વિકાર છે, અધર્મ છે. દયાદાન ભક્તિ વ્રત પૂજા કામ ક્રોધ હિંસા જૂઠો વાસના એ બે પરિણામ થી અધર્મ ને વિકાર છે. એના રહીત ચિદાનંદ ચૈતન્ય દિવસ શાશ્વત એવો ને એવો કર્યો, એની દ્રષ્ટિ કરો, એની રૂચિ કરો, એનું જ્ઞાન કરો, એનો અનુભવ કરો. જો કા ત્યો રહે વ્યવહાર ને તમ અનેક સ્વાંગ નટકી જો ધરે, ભલે કે છે ચિદાનંદ મૂર્તિ જ્ઞાન ને આનંદ તો નિત્ય નિત્ય કાયમ એનો એ છે, પણ વ્યવહારે તમે અનેક સ્વાંગ નામ ભેખ નટકી જો ધરે, નાટકીઓ જેમ ઘણા સ્વાંગ ને ધરે છતાં નટ તો નટ છે. નટે ગમે તેટલા વેશ પહેર્યા હોય, ગોરાના ગરીબના, ઘડીકમાં ગોરો થાય યુરોપિયન, ઘડીકમાં બહુરૂપિયો, ઘડીકમાં રાગ થાય, ઘડીકમાં સ્ત્રી થાય, ઘડીકમાં બાળક થઈ જાય, ઘડીકમાં કૂતરો થઈ જાય, ઘડીકમાં બહુ થઈ જાય, બહુરૂપિયો ભાંડ એવા વેશ ધારણ કરે, પણ એ તો નટનો નટ છે. એમ શાશ્વત ચિદાનંદ ભગવાન ગમે તેટલા વેશને ભેખને શરીરને વાણીને કર્મને પુણ્યને પાપના પરિણામ કૃત્રિમ ક્ષણિક કર્યા, પણ વસ્તુ નિત્યાનંદ તો ચિદાનંદ તે છે, એમાં કઈ ખામી ઓછક થઈ નથી. અહીં સુધી આવ્યું હવે જેવો કાચ્યો હોય તો દ્રષ્ટાંત છે. નટ ગમે તેટલા વેશ ધારણ કરે, નટ તો નટ છે, નટ તો સમજે છે કે હું નટ છું, આ વેશ કહ્યું હું નટ છું. આ અનાદિના શરીર કર્મ વાણી મન પુણ્ય પાપના વિકલ્પોનો ભેખ પડ્યો, અજ્ઞાની માની બેસે છે કે એ સ્વરૂપ હું છો, અને નટ જુદા જુદા વેશ પહેરે એમ ન માની કે નટ જુદા જુદા વેશમાં પેસી ગયો. આ ચૈતન્ય મત શાશ્વત જ્ઞાયક નિત્યાનંદ એની પર્યાયમાં અવસ્થામાં વિકાર ને શરીરાદીના સંયોગો અનેક અનેક થઈ ગયા, છતાં તે ભેખમય ચૈતન રતન નિત્યાનંદ તે થયું નથી. એ તો નિત્ય ધ્રુવ સ્વરૂપ જે છે એવું છે તેવું, એવા ધ્રુવ સ્વરૂપની દ્રષ્ટિ કરવી એને સમ્યક દર્શન કહે છે. એને જૈન શાસનનો દેખનાર કહે છે. સમજાય છે કાંઈ? નિત્ય ચિદાનંદ ચૈતન રતન, જેમ રતનના દીવાને ગમે એવા પવનના છપાટા વાગે, પણ રતનના દીવાની ઝળક કઈ આમ લલક ન ખાય, ઝળકમાં લલક ન ખાય. અગ્નિનો દીવો હોય આમ એને તો પવન વાગે તો લલક મચક ખાઈ જાય, રતનનો દીવો ગમે એવા પવનના છપાટા હોય, રતન 5 લાખનું 10 લાખનું 5 લાખ એમ એનો એ જે આકાશ જે એનો ક્ષેત્ર છે એને પવનના છપાટથી કઈ લલક મચક ખાઈને કરમાઈને હોવું પડે નહીં. એમ ચૈતન્ય નિત્યાનંદ એક સમયની પર્યાયને ગૌણ કરી દે, નિત્યાનંદ સ્વભાવને જો તો ચૈતન્ય રતન સમ્યક દર્શનનો ધ્યેય, સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો આશ્રય, ધર્મનો જે આશ્રય દ્રઢ એવું નહીં રહેલો. કો સમજાય છે કાંઈ? જેમ એ નટે ખણા વેશ પહેર્યા એમ આ સ્પષ્ટ ભાવ કર્મ કો હૈ દરિયાવે વાત આવી છે. સમય સારની 14મી ગાથા છે એનું આ સ્પષ્ટીકરણ છે ટૂંકા શબ્દોમાં. જો પસઈ અપાણમ અબદ્ધ પુઠમ અણયમ નિયદમ અવિશેષમ અસંજુતમ તં સુધ નયમ વ્યાણી. આ સમય સારની 14મી ગાથા અને 15મી પણ એ જાતની છે. જો પસઈ અપાણમ અબદ્ધ પુઠમ અનનયમ અવિશેષમ અપદે સંત મધ્યમ પસઈ જીણ શાસનમ સબમ. આ 15મી ગાથા, એ 14 અને 15 નો આ ટૂંકા શબ્દોમાં સાર છે. શું સાર છે? હે ભગવાન, હે ચિદાનંદ, એમ સંબોધ્યો છે જીવને. હે જ્ઞાનાનંદ મૂર્તિ, તું તો જ્ઞાન અને આનંદ નો કંદ છો, તારી પર્યાયમાં અવસ્થામાં જેટલો વિકાર સંસાર પુણ્ય પાપનો જણાય કઈ ખરું તારું સ્વરૂપ નથી. શરીર કર્મ જણે તો તારું સ્વરૂપ છે જ નહીં. માટે હે ચિદાનંદ, તારે સમ્યક દર્શન અથવા જૈન શાસન જોવું હોય, જૈન શાસને કયું એનો મરમ તપાસવો હોય, વિતરાગના હૃદય અને એના મરમ જોવા હોય, તો અમે કહીએ છીએ તેમ જો કે યશ પશુભાવ કર્મ કહે. જે આત્મામાં કઈ વિકલ્પ દયા દાન કામ ક્રોધ ભ્રાંતિ અજ્ઞાન રાગ દ્વેષ શુભ અશુભ શરીર કર્મ બધો સ્પર્શ ભાવ કર્મ નો છે, એ તારી ચીજ નથી. સમજાય છે ભાઈ? સ્પર્શ ભાવ જેમાં નટે વેષ પહેર્યો એ વેષ ના લુગડા નટ રાખે બધા, પણ જયારે ઘરમાં ખાવા બે ત્યારે લુગડા પહેરીને ખાય નહીં, નટ ના લુગડા પહેરે ત્યારે નટ ના હોય, બોલો બીજા પહેર્યા ન રહે. એમ હે ચિદાનંદ તારો અનુભવ ભાઈ ખાવો એટલે અહીં કહી લીધું છે ને, અનુભવ પ્રકાશ છે ને. આત્મા નો આનંદ નો ખોરાક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થી અનુભવવો હોય તો હે નટ, આ કામ ક્રોધ દયા દાન પુણ્ય પાપ વ્રત અવ્રત બધો વિકાર ઝેર છે, અને એ કર્મ નો સ્પષ્ટ ભાવ છે. કર્મ ના નિમિત્તે ઉપાધિ ભાવ થયેલો તારામાં છે, એ તારું મૂળ સ્વરૂપ નથી. સ્પષ્ટ ભાવ કર્મ કો હે, કોની પેઠે? છ બોલ ઉતાર છે, છ બોલ ત્યાં પાંચ લીધા છે, અહીંયા છ ને સ્પષ્ટ કર્યું છે વધારે. તો કમલીની પત્રકી નાય કર્મસો ન બંધે ન સ્પર્શે. જો શું કહ્યું? જેમ કમલીનું પત્ર છે કમલીનીનું, એ પાણીમાં રહે છે પણ પાણીથી બંધાયેલું નથી, એટલે કે પાણી અને કમલ ને શ્લેષ શ્લેષ એકમેક સંબંધ થયો નથી, અને ન સ્પષ્ટ કમલીનું પાંદડું પાણી હારે સંયોગ માત્ર પણ નથી. એ પાણીનું કમળ એ પાણીને સ્પર્શું નથી. સમજાય છે ભાઈ? એ સ્પર્શું નથી, ચીજ ભિન્ન છે, એકબીજાને સ્પર્શી શકે નહીં. સાંભળો, અહીંયા ઉતરે છે, રેકોર્ડિંગ ઉતરે છે. સમજાય છે ભાઈ? કે આત્મા આ કમળીનો ન્યાય છે, કે કમળીનું પત્ર કમળીની પત્ર કે ના, એ દર્શન છે. કમળીનું પત્ર પાણીથી સ્પર્શાયેલું નથી ને બંધાયેલું નથી, પાણીથી નિર્લેપ કમળ રહે છે. પાણી ને કમળ બે ભિન્ન ચીજ છે, પાણી અને કમળ વચ્ચે અભાવ છે. પાણી અને કમળ વચ્ચે અભાવ છે, અભાવનો જ પ્રથમ બે પદાર્થ રહી શકે નહીં, માટે અભાવ છે. તો પાણી એ કમળ ને સ્પર્શું નથી, અને શ્લેષ સંબંધ રૂપે બંધન પણ થયું નથી. એ ન્યાય સિદ્ધાંત. એમ કર્મસો ન બંધે ન સ્પર્શે, એમ ચિદાનંદ આત્મા કમળની પેઠે આ કર્મરૂપી જળ એનાથી બંધાયેલું નથી, એટલે કે શ્લેષ સંબંધ જેમ ગુંદર અને લાકડા હારે કાગળ ચોડવો હોય તો ગુંદર વચ્ચે નાખીને શ્લેષ સંબંધ થાય છે, એમ ભગવાન અખંડ નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ એને કર્મને સંશ્લેષ સંબંધ પણ નથી. પાણીના કમળને અને પાણીને શ્લેષ સંબંધ એકમેક નથી, એમ આત્મા અને કર્મને નો કર્મ શરીર એકમેક નથી, શ્લેષ સંબંધ નથી. એમ દ્રષ્ટિકાળ આ જૈન શાસન જ્ઞાનાનંદ નિત્યાનંદ આત્મા છો, એ સ્પષ્ટ ભાવ બધો કર્મનો છે. મારા સ્વભાવમાં એ કર્મનો બંધ પણ નથી, અને સ્પર્શ આત્મા કર્મને સ્પર્શો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ત્રણ કાળમાં સ્પર્શે બની શકતું નથી, ધ્યાન રાખજો. એક વસ્તુ બીજી વસ્તુને સ્પર્શે એમ બને નહીં, કેમ કે એકબીજામાં એકબીજાનો અભાવ છે. અભાવને સ્પર્શ કેવું? એ તો ભાવ થઈ જાય છે. આત્મા કર્મને સ્પર્શો નથી. દ્રષ્ટિકર ધ્રુવ ઉપર સમ્યક દ્રષ્ટિનું ધ્યેય, ધર્મીનું ધ્યેય, જૈન શાસનનો મર્મનું ધ્યેય, કે જે કમળ જેમ પાણીને સ્પર્શું નથી અને બંધાયેલું નથી, એમ ભગવાન આત્મા નિત્ય ચૈતન શાશ્વત જે દીવો કયો, નિત્યાનંદ ધ્રુવ જે સમ્યક દર્શનનો વિષય, જે સમ્યક દર્શનનું ધ્યેય, એ ચૈતન ધ્રુવ આત્મા કર્મથી શ્લેષ નામ એકરૂપ થયો નથી, એને સંયોગ પણ નથી. ભાઈ કર્મને આત્માને સંયોગ પણ નથી, ધ્યાન રાખજો. કેમ કે સંયોગ નિમિત્ત નિમિત્ત સંબંધનો વર્તમાન વ્યવહાર બતાવે છે, અને સ્વભાવ દ્રષ્ટિમાં કર્મને રાગને નિમિત્ત નિમિત્ત સંબંધ છે, એ પર્યાય બુદ્ધિ વ્યવહારનો વિષય અભૂતાર્થ કરી નાખીને ભૂતાર્થ ચિદાનંદ નિત્યાનંદ રહું છો, એ સમ્યક દર્શનનો વિષય છે. માટે સમ્યક દર્શનનો વિષય આત્મા એ કર્મથી શ્લેષ નામ એકમેક પણ થયો નથી, અને આત્મા કર્મને અડ્યો ને સ્પર્શો પણ નથી. સમજાય છે કાંઈ? જો એક બે બોલ્યા, કર્મસો બંધે ન સ્પર્શે, કઈ દ્રષ્ટિએ? કર્મનો બંધ ને સ્પષ્ટ વ્યવહાર નહીં છે, વ્યવહાર નહીં છે. કેમ કે આત્મામાં રાગ થાય છે સ્વતંત્ર અપરાધ, અને તેમાં કર્મ જળ નું નિમિત્ત છે. પણ એ તો વર્તમાન ભૂતાર્થ વ્યવહાર નહીં નો ભૂતાર્થ વિષય છે. વર્તમાન તેને જાણે છે. હવે ધર્મી જીવને એ વર્તમાન પર્યાય બુદ્ધિ છોડાવે છે, અને દ્રવ ચિદાનંદ નિત્યાનંદની બુદ્ધિ કરવી તે સંકેત છે. સમજાય છે કાંઈ? સમજવા જેવી વાત છે ભાઈ. આ તો આખું જૈન શાસન નો મર્મ આવ્યો છે. ઘણા પૂછે છે, ઓલા જુગલ કિશોર ને પૂછે કે જૈન શાસન આ 15મી ગાથામાં આવી ગયું, કારણ શું? પ્રશ્ન આવ્યો છાપામાં હમણાં કે પસઈ જીવન શાસન સવમ, એનું કારણ શું? જૈન શાસન બસ આ 15મી ગાથામાં એકમાં આવી ગયું. જો પસઈ અપાણમ અબદ્ધ પુઠમ અનનયમ અવિશેષમ અપદે સંતમ મજમ પસઈ જીવન શાસનમ સવમ, આ 15મી ગાથા. તો અહીંયા કે છે ભગવાન ચિદાનંદ શાંતા, તારે જો સમ્યક દર્શન જોતું હોય, સમ્યક જ્ઞાન જોતું હોય, ચૈતન રતન દીવો જેવો છે એવો આતને પત્તો તેનો મેળવો હોય, તો એક વાર નક્કી કર કે કર્મનો શરીરનો મારે વર્તમાન પર્યાય ક્ષણિક અવસ્થા કૃત્રિમ એની સાથે સંબંધ છે. વ્યવહાર નહીં, વર્તમાન નહીં, એ પર્યાય બુદ્ધિનો વિષય છે, એ વ્યવહારનો વિષય છે. એનું જ્ઞાન કરવા માટે બરાબર છે. હવે આદરણીય નહીં, એને વ્યવહાર તરીકે વ્યવહાર જો યથાર્થ તારે કરવો હોય તો તે કર્મથી આત્મા બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી. એવી ચિદાનંદની દ્રવ શક્તિ છે તેની દ્રષ્ટિ કર તો છતો ટેકાળ ભૂતાર્થ સમ્યક દર્શનના ધ્યેયમાં તને ખ્યાલમાં આવે. આ એનું નામ સમ્યક દર્શન કહે, એનું નામ જૈન શાસનનો મર્મ કહે. સમજાય છે કાંઈ? જેઓ અહીંયા વાત બહુ ટૂંકી કીધી છે, 14મી ગાથામાં ભગવાન કુમકુંદાચાર્યે સ્પષ્ટ કરી છે, અને એનો વિસ્તાર ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિએ ભાવલિંગી સંત જંગલમાં વિચરતા આનંદ કંદમાં એની વિશે સ્પષ્ટ કરી નાખી છે. અહીં એનો સાર લઈને દીપચંદજીએ અલ્પ સાર લઈને ભાવ મૂકી દીધો છે. વાત સમજાય છે કે કમળીની પત્રકી નાય ભગવાન આત્મા શાશ્વત દિવ નિત્યાનંદ. સમ્યક દ્રષ્ટિની ધ્યેય દ્રવ દ્રષ્ટિ છે, દ્રવ તે સમ્યક દર્શન નો વિષય છે. પર્યાય નહીં, પર્યાય નું જ્ઞાન કરે, જ્ઞાન માં બે વિષય આવે. ત્રિકાળ દ્રવ કોણ? વર્તમાન વિકાર ને વિકાર ને કર્મ ને નિમિત્ત નૈમિતિક સંબંધ. કર્મ થી વિકાર નહીં, વિકાર થી કર્મ નહીં, પણ નિમિત્ત નૈમિતિક સ્વતંત્ર પ્રથમ ભેદ કરવા માટે સંબંધ. પણ તે વ્યવહાર નહીં નો વર્તમાન પર્યાય નું જ્ઞાન કરવાનો વિષય છે. પણ એ વર્તમાન પર્યાય નું વ્યવહાર નું યથાર્થ જ્ઞાન ક્યારે થાય? કે તેનું લક્ષ્ય છોડી હું શાશ્વત આત્મા નિત્ય ધ્રુવ, કર્મથી શ્લેષ રૂપે બંધન નથી, અને કર્મનો સંયોગ ને સ્પર્શ માત્ર મારામાં નથી. એવી અંતરદ્રષ્ટિ સન્મુખ કરવી, આ એનું નામ નિશ્ચય નયનો શુદ્ધ નયનો વિષય કહેવાય. આ એનું નામ સમ્યક દર્શન નો વિષય કહો, શુદ્ધ નયનો વિષય કહો, નિશ્ચય નયનો વિષય કહો. સમજાય છે? ન બંધે ન સ્પર્શે, આ બોલ દ્રવ નો લીધો ભાઈ, ધ્યાન રાખજો. ચાર બોલ ઉતરશે એમાં, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, અને પાંચમા અનુભવની વાત માટે પાંચમા બોલ મૂકશે. શું કહે છે? ચાર બોલ છે કે નહીં? વસ્તુમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, ધ્યાન રાખજો. જે વિષય જણો છે તો આ એક દ્રવ્યની વાત કરી, ચૈતન દ્રવ્ય ધ્રુવ જ્ઞાયક, એ કર્મ થી શ્લેષ રૂપે બંધન નથી, અને તેને સંયોગ માત્ર સ્પર્શ પણ નથી. કેમ કે વ્યવહારનો વિષય ઉડાવી અને દ્રવ ત્રિકાળી એક રૂપ છે એ સમ્યક દર્શન નો વિષય છે. માટે કે છે કે ચૈતન શાશ્વતો આ દેહ મંદિરમાં ભિન્ન છે, એની દ્રષ્ટિ તું કર તો તને સમ્યક દર્શન. હા, એક વાત કરી. હવે ક્ષેત્રની વાત કરે છે, ધ્યાન રાખજો. અન્ય અન્ય ભાવ માટી ધરે હું એક હૈ. શું કહે છે? માટી છે ને, માટી માટી, એમાંથી ઘણો શંકુરો રામપાતર, શંકુરો રામપાતર કહે છે ને, બધા ઘણા ઘણા માટી છે ને, માટી એમાંથી ઘણો શંકુ વગેરે વગેરે એના વાસણો થાય છે ને, આકાર આકાર માટી માંથી જુદા જુદા આકાર થાય છે ને. પણ કહે છે કે અન્ય અન્ય ભાવ માટી ધરે, પણ માટી એક છે, માટી પણ એક છે. માટી સમજે ને, દૂર માટીના ગમે તેટલા વાસણો થાય, ધ્યાન રાખજો, વાસણો આકારો છતાં માટી માટી રૂપે એક છે. એક એક વાસણની એક એક આકૃતિમાં આખી માટી પેસી ગઈ નથી. માટી રૂપે સામાન્ય રૂપે એક છે. જો આ ક્ષેત્રથી અપેક્ષા વાંચે ભાઈ, શું ક્ષેત્રથી? પેલો માટી જે છે ધડધડ પિંડ એનો, એના વાસણો ગમે તેટલા પછી પચા થાવ, એ અનેક રૂપ માટીના વાસણના આકાર હોવા છતાં માટી તો એક રૂપ છે. માટી અનેક રૂપ થઈ નથી, એની પર્યાયની આકૃતિની વ્યંજનના પર્યાયો અનેક રૂપે થયા છે. દ્રવ્ય રૂપે માટી તો આકાર એનો એક રૂપ રહ્યો છે. અન્ય ભાવ માટી ધરે એક હે તૈસે, અન્ય પર્યાય ધરે હું એક હૈ. ધ્યાન રાખજો, આત્મ ભગવાન આ વ્યંજન પર્યાય એટલે અસંગ પ્રદેશની આકૃતિની વર્તમાન પર્યાય, શરીર નહીં, વાણી નહીં, મન નહીં, આત્મા મનુષ્યના દેહ પ્રમાણે અસંગ પ્રદેશી આકૃતિ વ્યંજન પર્યાય રૂપે પ્રણમો છે. વળી દેવપણે પ્રણમે, મનુષ્યપણે પ્રણમે, એમ સિદ્ધપણે પ્રણમે, અથવા એ અનેક સંસારના ભવોમાં જ્યાં જ્યાં ભવ કરે ત્યાં ત્યાં આત્માના પ્રદેશવત ગુણને લઈને તેની વર્તમાન પર્યાયની વ્યંજન નામ આકૃતિની પર્યાય અનેક થવા છતાં એ આત્મા અસંપ્રદેશી એક રૂપે છે. શું કીધું, સમજાય છે? મને સમજાય છે? અરે વાત થઈ છે, આ સમ્યક દર્શનનો વિષય ચાલે છે. પહેલું તો દ્રવ્યને સમ્યક દર્શનનો વિષય કયો, હવે ક્ષેત્રથી અભેદ મેળવે છે. માટીના ગમે તેટલા વાસણો થયા પણ માટી તો વ્યંજન પર્યાયની એક એક પર્યાય રૂપે થઈ જ નથી, એ તો માટી માટી રહી. એમ ભગવાન અસંગ પ્રદેશી ચિદઘન અસંગ પ્રદેશી, એની આકૃતિના ક્ષેત્રની પર્યાય સમય સમય ભિન્ન ભિન્ન હોવા છતાં એ આત્માના અસંગ પ્રદેશ રૂપ દ્રવ્ય એ એક રૂપ છે. ક્ષેત્રની વ્યંજન પર્યાયો અનેક હોવા છતાં વસ્તુ તો એક રૂપ રહે. આ સમ્યક દર્શન નો વિષય છે. સમજાય છે ગાય? અર્જુન ભાઈ, વ્યંજન પર્યાય છે પાછી, એને કોઈ ઉડાવે તો મૂંડ છે, અને એ વ્યંજન સમય સમયની સ્વતંત્ર જીવની પર્યાયમાં થાય, જળ નહીં, શરીરની, વાણીની, મન નહીં. આ જેમ પાણીમાં પાણીનું તપેલું હોય અને પાણી એ પાણી આમાં આકાર થાય છે, એ પાણીનો પોતાનો આકાર છે. આમ પાણીનો આકાર તપેલાને લઈને નહીં, વાસણને લઈને નહીં, એ પાણીની વર્તમાન વ્યંજન પર્યાયનું સ્વરૂપ છે. એમાં ચૈતન્ય શરીરના વાસણ પ્રમાણે નારકી દેવ ઢોર મનુષ્યના જેવા નાના મોટા પાતળા જાડા એના પ્રમાણે આકૃતિ થાય, આકૃતિ રૂપી આની નહીં, પોતાના પ્રદેશ ગુણને લઈને સમય સમયનો જે આકૃતિ વ્યંજન પર્યાય રૂપ થાય, અનેક વ્યંજન રૂપ પર્યાય થવા છતાં છે ખરી, પણ વર્તમાન વ્યંજન પર્યાય વર્તમાન પર્યાયને વ્યવહાર લઈને વિષય છે. તેને જાણીને તે આદરવા જેવું નથી. અસંગ પ્રદેશી સંગત દર્શનનો સામાન દેહ વિષય છે. માટે અનેક વ્યંજન પર્યાય થવા છતાં ભગવાન આત્મા એક રૂપ રહેલો છે, તે સંગત દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? જો પેલામાં એમ કહ્યું હતું કે કર્મથી બંધાયેલ સ્પર્શ વ્યવહાર નહીં, તો છે હો, વ્યવહાર નહીં, તે વર્તમાન પર્યાયમાં ને રાગ ને કર્મનો સંબંધ છે, પણ એ વ્યવહારનો વિષય આદરણી નથી, અભૂતાર છે. વ્યવહારો અભૂયથો ભૂયથમ દેશીઓ સુધનો ભૂયથમ મસીદો ખળો સમાયઠી હવે જીવો, અગિયારમી ગાથા સમયસારની. અવ્યવહારો અભૂતાર છે, વ્યવહાર છે તે બધો અભૂતાર છે. ભૂયથમ દેશીઓ સુધનો સર્વજ્ઞો, એ ભૂતાર્થને આશ્રી શુદ્ધ નહીં કીધી છે, અને ભૂતાર્થને આશ્રી ત્રિકાળ દ્રવ્યને આશ્રી જે દ્રષ્ટિ કરે તેને સમ્યક દર્શન થાય છે. તો બે વાત લીધી, કર્મનો બંધ ને સ્પષ્ટ ભાવ એક સમય પૂરતો છે, એટલો ભૂતાર વ્યવહાર નહીં છે. નિશ્ચયની દ્રષ્ટિ કરતા એ ભૂતાર કીધો તો એ નિશ્ચય જે અભૂતાર છે, એવી દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન. એમ આત્માના અસંગ પ્રદેશની આકૃતિ સમય સમય બદલાયા કરે છે, અહીં પણ બદલાયા કરે છે. આમ શરીર થાય સંકોચ વિકાસ એ જીવની પર્યાયનો ધર્મ છે, પણ એની પર્યાયનો ધર્મ છે, સ્વભાવ ત્રિકાળનો ધર્મ નથી. એ પર્યાયની સંકોચ વિકાસ આકૃતિનું વ્યંજન પર્યાય વ્યવહાર નહીં છે, છે કહ્યું એને બ્રહ્મ કહી દે કે છે જ નહીં, એ પણ ખોટો છે. અને અસંગ પ્રદેશની વ્યંજન પર્યાયના ભવદીઠ આકૃતિ થઈ એવો સમયનો પર્યાય તેનો આશ્રય કરીને ધર્મ કરવા માંગે તો ધર્મ થતો નથી. સંસ્કૃતિમાં આખી માટી પેસી ગઈ નથી. માટી રૂપે સામાન્ય રૂપે એક છે, જો એ ક્ષેત્ર થી અપેક્ષા વાંચે ભાઈ. શું ક્ષેત્ર થી? પેલો માટી જે છે દોડ દોડ પિંડો એનો, એના વાસણો ગમે તેટલા પછી પચા થાવ, એ અનેક રૂપ માટીના વાસણના આકાર હોવા છતાં માટી તો એક રૂપ છે. માટી અનેક રૂપ થઈ નથી, એની પર્યાયની આકૃતિની વ્યંજનના પર્યાયો અનેક રૂપે થયા છે. દ્રવ રૂપે માટી તો આકાર એનો એક રૂપ રહ્યો છે. અન્ય ભાવ માટી ધર એક હે તેસ હે, અન્ય પર્યાય ધરે હું એક હે. ધ્યાન રાખજો, આત્મ ભગવાન આ વ્યંજન પર્યાય એટલે અસંગ પ્રદેશની આકૃતિની વર્તમાન પર્યાય, શરીર નહીં, વાણી નહીં, મન નહીં, આત્મા મનુષ્યના દેહ પ્રમાણે અસંગ પ્રદેશી આકૃતિ વ્યંજન પર્યાય રૂપે પ્રણમો છે. વળી દેવપણે પ્રણમે, મનુષ્યપણે પ્રણમે, એમ સિદ્ધપણે પ્રણમે, અથવા એ અનેક સંસારના ભવોમાં જ્યાં જ્યાં ભવ કરે ત્યાં ત્યાં આત્માના પ્રદેશવત્વ ગુણને લઈને તેની વર્તમાન પર્યાયની વ્યંજનના આકૃતિની પર્યાય અનેક થવા છતાં એ આત્મા અસંપ્રદેશી એક રૂપે છે. શું કીધું સમજાય છે? મને સમજાય છે. અરે વાત થઈ ગઈ, આ સમ્યક દર્શનનો વિષય ચાલે છે. પહેલું તો દ્રવ્યને સમ્યક દર્શનનો વિષય કયો, હવે ક્ષેત્રથી અભેદ ભરવે છે. માટીના ગમે તેટલા વાસણો થયા પણ માટી તો વ્યંજન પર્યાયની એક એક પર્યાય રૂપે થઈ જ નથી, એ તો માટી માટી રહી. એમ ભગવાન અસંગ પ્રદેશી ચિદ્ઘન અસંગ પ્રદેશી, એની આકૃતિના ક્ષેત્રની પર્યાય સમયે સમયે ભિન્ન ભિન્ન હોવા છતાં એ આત્માના અસંગ પ્રદેશરૂપ દ્રવ્ય એ એક રૂપિયું છે. ક્ષેત્રની વ્યંજન પર્યાયો અનેક હોવા છતાં વસ્તુ તો એક રૂપ રહે. આ સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે ગાય? અર્જુન વ્યંજન પર્યાય છે પાછી, એને કોઈ ઉડાવે તો મૂંડ છે. અને એ વ્યંજન એટલે આકૃતિ સમય સમયની સ્વતંત્ર જીવની પર્યાયમાં થાય, જળ નહીં, શરીર નહીં, વાણી નહીં, મન નહીં. આ જેમ પાણીમાં પાણીનું તપેલું હોય અને પાણી એ પાણી આમાં આકાર થાય છે, પાણીનો પોતાનો આકાર છે. આમ પાણીનો આકાર તપેલાને લઈને નહીં, વાસણને લઈને નહીં, એ પાણીની વર્તમાન વ્યંજન પર્યાયનો સ્વરૂપ છે. એમાં ચૈતન શરીરના વાસણ પ્રમાણે નારકી દેવ ઢોર મનુષ્યના જેવા નાના મોટા પાતળા જાડા એના પ્રમાણે આકૃતિ થાય. આકૃતિ રૂપી આની નહીં, પોતાના પ્રદેશ ગુણને લઈને સમય સમયનો જે આકૃતિ વ્યંજન પર્યાય રૂપ થાય, અનેક વ્યંજનો રૂપ પર્યાય થવા છતાં છે ખરી, પણ વર્તમાન વ્યંજન પર્યાય વર્તમાન પર્યાયને વ્યવહાર લઈને વિષય છે. તેને જાણીને તે આદરવા જેવું નથી. અસંગ પ્રદેશી સંગત દર્શનનો સામાન્ય દેહ વિષય છે. માટે અનેક વ્યંજન પર્યાય થવા છતાં ભગવાન આત્મા એક રૂપ રહેલો છે, તે સંગત દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? જો પહેલામાં એમ કહ્યું હતું કે કર્મથી બંધાયેલ સ્પર્શ વ્યવહાર નહીં તો છે, હો વ્યવહાર નહીં તે વર્તમાન પર્યાયમાં ને રાગ ને કર્મનો સંબંધ છે, પણ એ વ્યવહારનો વિષય આદરણી નથી, અભૂતા છે. વ્યવહારો અભૂયથો ભૂયથમ દેશીઓ સુધનો ભૂયથમ અસિદો ખલો સમાયથી હવે જીવો, અગિયારમી ગાતા સમયસારની. અવ્યવહારો અભૂતા છે, વ્યવહાર છે તે બધો અભૂતા છે. ભૂયથમ દેશીઓ સુધનો સર્વજ્ઞો એ ભૂતાર્થને આશ્રી શુદ્ધ નહીં કીધી છે, અને ભૂતાર્થને આશ્રી ત્રિકાળ દ્રવ્યને આશ્રી જે દ્રષ્ટિ કરે તેને સમ્યક દર્શન થાય છે. તો બે વાત લીધી, કર્મનો બંધ ને સ્પષ્ટ ભાવ એક સમય પૂરતો છે એટલો ભૂતાર વ્યવહાર નહીં છે. નિશ્ચયની દ્રષ્ટિ કરતા એ ભૂતાર કીધો તો એ નિશ્ચય કે અભૂતાર છે, એવી દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન. એમ આત્માના અસંગ પ્રદેશની આકૃતિ સમય સમય બદલાયા કરે છે, આ પણ બદલાયા કરે છે. આમ શરીર થાય સંકોચ વિકાસ એ જીવની પર્યાયનો ધર્મ છે, પણ એની પર્યાયનો ધર્મ છે, સ્વભાવ ત્રિકાળનો ધર્મ નથી. એ પર્યાયની સંકોચ વિકાસ આકૃતિનું વ્યંજન પર્યાય વ્યવહાર નહીં છે, છે કહી એને બ્રહ્મ કહી દે કે છે જ નહીં એ પણ ખોટો છે. અને અસંગ પ્રદેશની વ્યંજન પર્યાયના ભવદીઠ આકૃતિ થઈ એવો સમયનો પર્યાય તેનો આશ્રય કરીને ધર્મ કરવા માંગે તો ધર્મ થતો નથી. ધર્મ તો અસંગ પ્રદેશી પર્યાયની જુદી જુદી આકૃતિ તેને અભૂતાર્થ ગણી, અને એક રૂપ અસંગ પ્રદેશી ભગવાન આત્મા એક રૂપ રહ્યો છો એ સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે ગાય? જરી વિષય જૈન શાસનનો મર્મ ને માખણનો વિષય છે. સમજાય છે કાંઈ? તેસે અન્ય પર્યાય ધરેવું એક હૈ. બે વાત થઈ ગઈ. પહેલી વાત તો દ્રવ્યની હતી, દ્રવ્યની. બીજી આ ક્ષેત્રની. ભાઈ પેલું દ્રવ્ય છે તે બધું સ્પષ્ટ નથી, બીજું ક્ષેત્ર આત્માનું છે. અનેક રૂપ પર્યાય થવા છતાં એક રૂપ રહ્યું છે દ્રવ્ય દ્રષ્ટિએ. દ્રવ્ય દ્રષ્ટિએ એટલે સમ્યક દર્શનના ધ્યેય દ્રષ્ટિએ વર્તમાન પર્યાય હોવા છતાં ભૂતાર છે. છે છતાં ભૂતાર કઈ રીતે? કે સ્વભાવની એક રૂપ દ્રષ્ટિ કરવા માટે. હવે ત્રીજી વાત, કાળ આવ્યો. હવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એવા ચાર બોલ ઉતાર્યા છે ભગવાન કુંકુંડાચાર્ય. અદભુત સમયસાર ની રચના, 14 પૂર્વ ને 12 અંગના માખણ દોઈ નાખ્યા છે એમાં. ત્રીજો કાળ, શું કાળ? સ્વકાળ. હવે સ્વકાળ એટલે શું? હવે પેલો દાખલો, સમુદ્ર તરંગ કરી વૃદ્ધિહાની કરે, દરિયો એના તરંગને મોજાથી વૃદ્ધિહાની કરે, એ બરાબર છે. પણ સમુદ્રત્વ કરી, સમુદ્રપણાના એક રૂપ ભાવ કરી નીચે છે. દરિયો તો દરિયો જ છે, સમુદ્ર તો સમુદ્રના ભાવ રૂપે, ધ્રુવ રૂપે, સદૃશ રૂપે એક રૂપ છે. તરંગ વડે કરી વૃદ્ધિ હાની કરે, પણ સમુદ્રત્વ, સમુદ્રત્વ, સમુદ્રપણું, એ સમુદ્રપણું નીચે એક રૂપ છે. એના તરંગોને લઈને અનેકપણું જણાય, વૃદ્ધિ હાનિ જણાય છે. આ દ્રષ્ટાંત છે. હવે સિદ્ધાંત, ભગવાન આત્મા એની પર્યાયના સ્વકાળના વર્તનમાં વર્તના, જેમ કાળ દ્રવ્યનું વર્તના લક્ષણ છે, એમ દરેક દ્રવ્યનો સ્વકાળ એની પર્યાયમાં વર્તવું તે વર્તના દ્રવ્યનું લક્ષણ છે. કાળનું જેમ કાળ નામના પદાર્થનું વર્તના લક્ષણ છે, એમ ચારે છ દ્રવ્યની વર્તમાન પર્યાય પોતાની પોતાથી વર્તે છે તે દ્રવ્યનો સ્વકાળ કહેવાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આવેલો ત્રીજો બોર ચાલે છે. સમજાય છે ગાય? કે છે કે સમુદ્રની તરંગની કરી વૃદ્ધિ હાનિ કરે, સમુદ્રત્વ કરી નીચલ છે. એ દ્રશાંત, એનો સિદ્ધાંત. ભગવાન આત્મા સ્વકાળમાં વર્તતા વિભાવ કરી વૃદ્ધિ હાનિ કરે, પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન એવો વિકલ્પ એના સ્વકાળમાં એની વર્તમાન પર્યાયમાં એ જાતની વૃદ્ધિ હાનિ ભાઈ વિભાવ લીધો છે. એવું અગ્રણ લીધો છે. સમજાય છે ગાય? સમય સમયની પર્યાયમાં પોતાના કાળે, પોતાના કારણે પુણ્ય પાપ દયા દાન હીન પૂછી એ અસંખ્ય પ્રકાર શુભના, અસંખ્ય પ્રકાર અશુભના એવી વૃદ્ધિ આની એના સ્વકાળને લઈને જીવનો સ્વકાળ, પેલો જીવ દ્રવ લીધો તો પછી જીવ અખંડ અસંખ્ય પ્રદેશ ક્ષેત્ર લીધો, આ એનો સ્વકાળ લે છે. કે એના સ્વકાળમાં વિભાવ કરી વૃદ્ધિ આની કરે, વસ્તુની જ અચળ છે. પણ કાળથી અંતરમાં જવો તો વસ્તુ તો એક રૂપ બિરાજે, એ સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે ગાય? સ્વકાળમાં પુણ્ય ને પાપ દયા ને દાન કામ ને ક્રોધ ઓલી ક્ષેત્રમાં વ્યંજન પર્યાય હતી. ભાઈ આમાં અર્થ પર્યાયની વ્યાખ્યા છે, આ બોલમાં અર્થ પર્યાયની વ્યાખ્યા. ક્ષેત્રમાં એની આકૃતિ પલટતી હતી, છતાં અસંખ પ્રદેશ એક રૂપ છે. કેવળ પામે તો અસંખ પ્રદેશ છે, નિગોદમાં જાય તો અસંખ પ્રદેશી પિંડનો કોઈ દિવસ છાવટો થયો નથી. એની સંકોચ વિકાસની વર્તમાન પર્યાયમાં ફેરફાર થયો એ વ્યવહાર નહીંના વિષયમાં જાય છે. છે ખરું, પણ સ્વભાવની એક દ્રષ્ટિ કરવામાં એ અનેકપણું સંગત દર્શનનો વિષય નથી, એકપણું એ સંગત દર્શનનો વિષય છે. એમ કાળમાં સમુદ્રના અનેક તરંગો હોવા છતાં સમુદ્રત્વના ભાવે કરીને એક છે, નિશ્ચળ છે. એમ ભગવાન આત્મા એની પર્યાયોના વિભાવ પરિણામની અનેક અપેક્ષા જુઓ તો વ્યવહારે તે વર્તમાન સ્વકાળના વર્તમાન વિષય વ્યવહારનો છે. પણ સમ્યક દ્રષ્ટિ જીવ એ વ્યવહારને જાણે પણ આદરતો નથી. આદરે જો ને એક રૂપ મારો સ્વભાવ નિત્યાનંદ રહું છે, એ તો વસ્તુ અચળ છે. વસ્તુમાં ફેરફાર ઓછા વધતા પણ નથી, કાળના વિભાવના પ્રસંગે ઓછા વધતું છે, વસ્તુ સ્વરૂપે ઓછા વધતા પણ એક રૂપી મારો કાળ છે. ભાઈ એ સામાન્યપણું દ્રવ્યનું, સામાન્યપણું ક્ષેત્રનું, સામાન્યપણું કાળનું, સામાન્યપણું ભાવનું, એ ચાર થઈને દ્રવ્યનો વિષય, સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે ભાઈ? વસ્તુ અચળ છે, એ કાળ લીધો. હવે ભાવ, ચાર વસ્તુ છે ને દરેકમાં, દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ. સોનો વાન ભેદ કરી અભેદ છે. સમજાય છે? નાના ભેદ કર્મ તે સોનું વાન ભેદ કરી, વાન ભેદ પણ અભેદ, એટલું લેવું. સોનું વાને ભેદ પણ અભેદ, ભાઈ એટલું લેવું છે. સોનું છે પીળાશ ચિકાશ વજન એને લઈને ભેદ દેખાય છે, પણ વસ્તુ એ અભે છે, સોનું તો સોનું જ છે. શું કીધું? સોનું વાન ભેદ બસ એટલું, પરી અભેદ બે ટુકડા છે એમાં. સોનું પીળાશ ચિકાશ એના વજન એ અપેક્ષા ભેદ છે, પણ સોના તરીકે ભેદ નથી, એ તો એના ગુણ ભેદે ભેદ થયો. વસ્તુ ભેદે વસ્તુ એક જ છે, સોનું તે સોનું જ છે. પીળાશ ચિકાશ નું વજન તો ગુણના ભેદના પ્રકાર ત્રણ પીડ્યા, વસ્તુ ત્રણ નથી, વસ્તુ તો અસંગ પ્રદેશી એક જ, જે સોનું તો સોનું જ છે. યો નાના ભેદ કર્મતે એમ આત્મા માં આ જ્ઞાન છું. ધ્યાન રાખજો, અનંત ગુણ છે ને, અનંત ગુણ આત્મા માં. એ ચિત્તના સંગે કે છે ગુણ ભેદ નો વિકલ્પ ઉઠે છે ભાઈ. આ ચિત્ત છે અહિયાં જળ, એનો રાગ થી સંગ કરે તો ગુણ ભેદ નો વિકલ્પ ઉઠે છે. જ્ઞાન છોનું, દર્શન છોનું, આનંદ છોનું, વીર્ય છોનું, અસ્તિત્વ છોનું, વસ્તુત્વ છો. વસ્તુ દ્રષ્ટિએ જોઈએ તો સોનું પીળા ચિકાશ વજનના ગુણ ભેદે ભેદ, વસ્તુ એ ભેદ ભાવે. એમ આત્મા ગુણના ભેદે ભેદ, કર્મના નિમિત્તના લક્ષે, ચિત્તના લક્ષે, રાગના વિકલ્પના ભેદે. કેમ કે સોનું લગડી છે આખી, આમ પીળું પીળા ચિકાશ વજન, એમાંથી પીળું જુદું પાડું સીટી નીકળશે, એ તો એના ભેદમાં લક્ષમાં આવે છે. એમાં પીળું જુદું પડતું સોનું સોનું છે. એમ આત્મા માંથી એક ગુણ લક્ષમાં જુદો પાડો કે જ્ઞાન તો વિકલ્પ છે, તો વૃત્તિ ઉઠી. આ દર્શન આનંદ અસ્તિત્વ ગુણમાં ગુણ રૂપે પ્રગટ છે, એમાં કર્મ રૂપે કારણે કહ્યું છે. કે ભાઈ કર્મ નું કારણ એટલે પર વ્યવહારના લક્ષમાં દ્રષ્ટિ જાય તો ગુણ ભેદ નો વિકલ્પ ઉઠે છે. સમ્યક દર્શન નો વિષય પર વસ્તુ અભેદ છે, ગુણ નો ભેદ પણ વસ્તુમાં છે નહીં. શું કયું સમજાય છે? કઈ ઘણી વાત છે ભાઈ જરી. આ તો 14મી ગાથામાં આપણે બધું આવી ગયું છે, એનો વિસ્તાર થઈ ગયો છે, લખાણ થઈ ગયું છે કે સોનું વાન ભેદે રંગ સ્પર્શ આદિ ભેદે ભેદ દેખાય છે, સોના સોના પડે છે. એમ આત્મા ગુણ ભેદ થી ભાવ ભેદ, આત્મા છે એના ભાવ એટલે ગુણ તો અનંત છે. અનંત ગુણ થી જુઓ તો અનંત ગુણ વ્યવહાર નો વિષય છે. અનંત ગુણ નો ભેદ તે વિકલ્પ ને વ્યવહાર નો વિષય છે. કર્મ ના નિમિત્ત ને નિમિત્ત તરફ જતા તે લક્ષ ઉઠે છે. સ્વભાવ જોતા, સમ્યક દર્શન નો દેહ જોતા એ અભેદ ગુણ છે. ગુણ ના પ્રદેશો જુદા નથી, જ્ઞાનના પ્રદેશ જુદા, દર્શનના પ્રદેશ જુદા, ચારિત્રના પ્રદેશ જુદા, અસ્તિત્વના પ્રદેશ જુદા, બધાનું ક્ષેત્ર એક જ છે, ક્ષેત્ર જુદું. એટલે કે છે કે એ નાના ભેદ કર્મ છે પણ વસ્તુ તો અભેદ છે. સમજાય છે? કાંઈ શેની વાત ચાલે છે? પર્યાયમાં કર્મબંધ નો સ્પર્શ વ્યવહાર નો વિષય, દ્રવ્ય દ્રષ્ટિ નો વિષયમાં નહીં. પર્યાયમાં અસંગ અનેક પ્રકાર આ વ્યંજન પર્યાય ની આકૃતિ નો વિષય ખરો, વસ્તુ દ્રષ્ટિમાં નહીં. કાળમાં વિભાવના હની વૃદ્ધિ નો ભેદ ખરો, સ્વભાવમાં નહીં. ગુણમાં અનેક ગુણ ની દ્રષ્ટિ જોતા અનેક ગુણો છે, સાત દ્રવ્ય દ્રષ્ટિમાં સમ્યક દ્રષ્ટિના ધ્યેયમાં ગુણ નો ભેદ હોતો નથી. સમજાય છે? કાંઈ એ ગુણ ભેદ નથી એવી દ્રષ્ટિ કરવી સમ્યક દર્શન છે, અને તેના સાથે થયેલું જ્ઞાન તે ગુણ ભેદ નથી એમ પણ જોવે છે, અને ગુણ ભેદ છે એમ પણ જોવે, એ પ્રમાણ જ્ઞાન થયું. પણ નિશ્ચય જ્ઞાન થાય તો વ્યવહારનું જ્ઞાન યથાર્થ થઈને પ્રમાણ જ્ઞાન થાય, નહીં તો પ્રમાણ જ્ઞાન થતું નથી. વિષય જણી જીણો છે મનજે. હા, એ બહારથી નથી મળે, હું આ બહારમાં બધા જ્યાં ત્યાં ભટકાવી એવી વાતો ચાલે છે. આ કરો ને આ કરો ને આ કરો, પૂજા કરો ને ભક્તિ કરો, જાત્રા કરો. અરે ભગવાન સાંભળતો ખરો એક વાર તારા તત્વ ને, તે વિતરા ત્રિલોક ના તીર્થંકર દેવે કહ્યું એ તે સાંભળ્યું નથી. સર્વજ્ઞ ની ધ્વનિમાં જૈન શાસન નો સાર ને માખણ જે આવ્યું છે કે જે સમ્યક દર્શન નો ધ્યેય છે, જે સમ્યક દર્શન નો આશ્રય છે, કે જેને આશ્રય સમ્યક દર્શન પ્રગટે છે. કેમ? સમ્યક દર્શન પર્યાય છે, એ કઈ ગુણ નથી. એ પર્યાય પર્યાય માંથી ન પ્રગટે, એ પર્યાય રાગ માંથી ન પ્રગટે, સમ્યક દર્શન પર્યાય નિમિત્ત માંથી ન પ્રગટે, સમ્યક દર્શન પર્યાય દ્રવ્ય માંથી પ્રગટે. માટે સમ્યક દર્શન નો વિષય દ્રવ છે. સમજાય છે? કાંઈ એથી આ ચોથા બોલ માં એમ કહ્યું નહી ભાઈ, આ તો જગ બહુ પરિચય કરી એને સમજાવ્યું નથી. બાર માં તો બધું સમજાયું છે. ત્યાં ત્યારે કોણ આ સામાય કરો ને, પુઆ કરો ને, ભક્તિ કરો ને, પૂજા કરો, આમ ખાવ ને આમ પીઓ, બહુ તો દાન આપો કરોડપતિ ને કે 2-5 લાખ. હવે તારા કરોડ આપે તો ધર્મ કે દીધો હતો ત્યાં મરી જતો હોય. ધર્મ તો આત્માના માનમાં ધર્મ છે, બાકી તારા થોથા બધા થોથા. આત્મા વસ્તુ આ જૈન શાસનનું વર્ણન ચાલે છે. ત્રિલોકના સર્વજ્ઞે દિવ્યધ્વનિથી કહેલું, એને ભગવાન કુમકુંદાચાર્ય ટૂંકા શબ્દોમાં વર્ણવ્યું, એનાથી પણ ટૂંકા માં વર્ણ્યું પાછું. ઓલા દેશ ભાષામાં કહ્યું ખરું ને, દેશ ભાષામાં કહ્યું પણ ઓલો સાર લઈને એનું માખણ લઈને ભગવાન વિભાવ સમજાય છે. વિભાવ નો પર્યાય અનેક રૂપ હોવા છતાં સ્વભાવ તો એક રૂપ છે. ગુણ ભેદે ભેદ, ભાવ ભેદે ભેદ છે. હો એક આત્મા મનતા ગુણ છે, એક ઓછો ગુણ માને તો મુંડ છે. અને ગુણ ભેદ ની દ્રષ્ટિ રાખે તો વ્યવહાર નહીં નો વિષય થઈ ગયો, નીચે નો વિષય નથી. ગુણ નો ભેદ સંપ્રદેશી દ્રવ એકાકાર છો, એ સમ્યક દર્શન નો ધ્યેય સામાન્ય છે. સમ્યક દર્શન નો વિષય સામાન છે, તેનું દ્રવ લીધું તો એ સામાન, પછી ક્ષેત્ર લીધો એ સામાન, પછી કાવ લીધો એ સામાન, પછી ભાવ લીધો એ સામાન. એ સમ્યક દર્શન ના ચતુષ્ટ વિષય અભે કરી નાખ્યો છે. સમજાય છે ભાઈ? નાના ભેદ કર્મ તે મારા પાસે હું જાય, નાના ભેદ કર્મ થી થયા છે એમ નથી. કર્મ ઉપર લક્ષ તારું જાય, અખંડ આનંદ કંદ ધ્રુવ સ્વભાવ છું, એમાં જોતો તો ગુણ અભેદ પડે તને પાસે બધા ભેદ છે એકાકાર. પણ જો પર ઉપર લક્ષ ગયો તો વિકલ્પ નું ઉત્થાન, વૃત્તિ નું ઉત્થાન થાય છે, વૃત્તિ ઉઠે છે શુભ ની. ત્યારે એ વિચાર આવ્યો ચિત્તના સંગે, આ જ્ઞાન વસ્તુ માંથી જ્ઞાન જુદું પડતું નથી, વસ્તુ માંથી આનંદ જુદો પડતો નથી, સોનાની લગડી માંથી પીળા જુદી પડતી નથી, પણ પીળું જુદું લક્ષમાં લેવું એ વસ્તુના ભેદ બુદ્ધિ છે. એમ ચૈતન્ય અનંત ગુણોનું એ ભેદ સ્વરૂપ છે, એમાંથી એક ગુણને જુદો પાડીને વિચાર કરવો એ ચિત્તના સંગના રાગનો વિકલ્પ છે, તે વ્યવહાર નહીં નો વિષય છે. તેને અભૂતાર્થ ઠરાવી, અનંત ગુણોના પિંડરૂપ એક તત્વને ભૂતાર્થ ઠરાવી, તેને સમ્યક દર્શન નો વિષય કયો છે. જરી વિષય જરૂર પણ નથી, હા થાય છે તો સાદી ભાષા થયો, પણ એના ખ્યાલમાં જરી આપવો જોઈએ. આ સિવાય બીજી કોઈ રીત નથી, બીજી કોઈ પદ્ધતિ નથી, બીજો કોઈ પ્રકાર નથી. આ સમ્યક દર્શન પામવાનો એક જ પંથ છે, બીજો કોઈ છે નહીં. કો સમજાણું ખાય? એ ચાર દાખલા થયા ભાઈ. હવે ન્યા દાખલો આપ્યો છે પાણીનો, પાંચમો ચૌદમી ગાથામાં કઈ આણી તરી સ્ફટિક મણીનો આપ્યો. ત્યાં ગાથા અમૃતચંદ્ર આચાર્ય મહારાજે પાંચમો દાખલો પાણીનો આપ્યો છે, કે જેમ પાણી અગ્નિના નિમિત્તે વર્તમાન ઉષ્ણતા છે તે બરાબર છે, પણ જો પાણીનો સ્વભાવ જુઓ તો ઉષ્ણતા છે જ નહીં. પાણીનો સ્વભાવ જુઓ તો શીતળ જ છે. વર્તમાન પર્યાય ઉષ્ણ પોતાથી થયું છે, અગ્નિથી નહીં, અગ્નિથી નહીં. અગ્નિને પાણીમાં પ્રથક અન્યોનો ભાવ છે, અગ્નિના રજકણો અને પાણીના રજકણો વચ્ચે અન્યોનો ભાવ છે, પર્યાય વચ્ચે, પર્યાય વચ્ચે. માટે કોઈથી કોઈ ઉષ્ણ થાય નહીં. પાણી પોતાથી ઊંડું થયું છે ત્યાં અગ્નિનું નિમિત્ત છે, પણ ઉષ્ણ દ્રષ્ટિથી જોવો તો ભૂતાર્થ છે, પણ સ્વભાવ દ્રષ્ટિથી જોવો તો પાણી શીતળ છે, ઊંડું છે કે નહીં. આ દ્રષ્ટાંત, આ બીજો દ્રષ્ટાંત અમને બીજો આપ્યો છે, એ પાણીને ઠેકાણ આ આપ્યો છે. ધ્યાન રાખજો કે સ્ફટિક મણી હરિલાલ પૂડી તે ભાસે, સ્ફટિક મણી લીલી અને લાલ સંયોગે ડંગથી તે લીલી રાતી ભાસે. લીલી રાતી થવાની સ્ફટિક મણની વર્તમાન યોગ્યતા છે, લીલી રાતી થવાની સ્ફટિકમાં વર્તમાન લાયકાત છે, એનું નિમિત્ત છે એ ડંગ. રાતો અને લીલા ફૂલ કે લુગડું, એમાં સ્ફટિક મણી હરી એટલે લીલ, લીલું અને લાલ પૂડી જોડે સંગ, એનાથી ભાસે સ્વભાવ શોય થાય. પણ સ્ફટિક નો સ્વભાવ જોવો તો ધોળો છે. એ લીલી ને પીળી તો વર્તમાન ઉપાધિ છે, ઉપાધિ પરથી થઈ નથી, એ પર્યાય નો ધર્મ છે. પણ પર્યાય બુદ્ધિ ઉડાવી દેવી છે, પર્યાય બુદ્ધિ નાઈ. સમીસારમાં લીધું છે ભાઈ, ના સમીસાર નાટકમાં પર્યાય બુદ્ધિ નાઈ, સમકીર્તિ ની પર્યાય બુદ્ધિ હોય શકે નહીં. એટલે વર્તમાન પર્યાય ને જાણે છતાં તેની રૂચિ થી આદર પર્યાય નો નહીં, આદર તો ધ્રુવ નિત્યાનંદ નો હોય શકે. એટલે કે છે જેમ પાણી વર્તમાન અગ્નિ ના નિમિત્તે ઉષ્ણ છે, ઉષ્ણતાની લાયકાત થી, પણ એનો કાયમી સ્વભાવ જોવો તો શીતળ છે. એક વાત, એક દ્રષ્ટાંત. બીજો એને લગતો દ્રષ્ટાંત અમને આપ્યો છે કે સ્ફટિક મણી લાલ અને લીલા લુગડા અને ડંક લગાડો ફૂલનો, તો વર્તમાન એની યોગ્યતાથી રાતી લીલી છાંય દેખાય છે, પણ જો કાયમનો સ્વભાવ સ્ફટિક નો જોવો તો એટલો સફેદ જ છે. પાણીનો શીતળ છે, આનો સફેદ છે. એમ પરસો પર નિજ ચેતના મેં પર નહી, એનો સિદ્ધાંત. એમ જેટલી ઉષ્ણતા એટલે કામ ક્રોધ વિકાર નું વેદન દેખાય છે, એ કર્મરૂપી અગ્નિ અને તું શીતળ જળ ઈ પર્યાયમાં દેખાય છે. વર્તમાન અવસ્થામાં કામ ક્રોધ હરખ શોક નો અનુભવ, અનુભવની વ્યાખ્યા જ ભાઈ આમાં પાછળ ચાર થઈ દ્રક્ષેત્ર કાળમાં અભેદ ભણ્યા. હવે આમ જો અનુભવ કર, આમ અનુભવ કર્યા વિના જો, તો પાણી ઉષ્ણ લાગે છે અગ્નિ ના નિમિત્તે, સ્ફટિક મણી લાલ લીલી લાગે છે ડંક ના નિમિત્તે, એમ તારો આત્મા વર્તમાન હરખ શોક નો અનુભવ એ કર્મ ના નિમિત્ત ના લક્ષ્ય દેખાય છે. પરસો પર કર્મ ના નિમિત્ત થી પરસો પર પરનો અનુભવ દેખાય છે. કામ ક્રોધ હરખ શોક વિકાર નિજ ચેતના મેં પર નહીં, પણ જો ચેતના નો સ્વભાવ જો, જેમ પાણી નો શીતળ સ્વભાવ છે, સ્ફટિક નો શીત સ્વભાવ છે, એમ તારો સ્વભાવ જો જો અનુભવ નો, ચેતના મેં અનુભવ વિકાર નો છે જ નહીં. હરખ શોક નો અનુભવ તો કૃત્રિમ વર્તમાન વ્યવહાર નહીં નો વિષય છે, વર્તમાન પર્યાય માં થાય છે, સ્વભાવ દ્રષ્ટિમાં એ અનુભવ નથી. સમજાય છે કાંઈ? આવી વાત દેવે કહી છે, ગુરુ એ કહેલી છે, શાસ્ત્ર કહે છે. આથી વિરુદ્ધ વાત કહેતે દેવ નહીં, આથી વિરુદ્ધ કહેતે ગુરુ નહીં, આથી વિરુદ્ધ કહેતે શાસ્ત્ર નહીં. આ પરીક્ષા દેવગુરુ શાસ્ત્ર ની કરવી હોય તો આ કસોટી જન શાસન ની. અને આત્માનું સ્વરૂપ જ આ રીતનું એક એક નું છે. પરસો પર કર્મ ના નિમિત્ત લક્ષે અરક્ષોક નો અનુભવ થશે તને. ચિત ના સંગે જળ ચિત છે બન, આઠ પાંખડી ને આકારે છાતીમાં, એના તરફ જો તો અરક્ષોક નો અનુભવ એ પરસો પર, એ પરથી પર પણ વિભાવ નો અનુભવ થશે. નિજ ચેતના મેં પર નહીં, પણ ચેતના જ્ઞાનાનંદ ના અનુભવ માં એ વિકાર નો અનુભવ છે જ નહીં. સમજાય છે? દ્રવ દ્રષ્ટિ માં સમ્યક દ્રષ્ટિ ના ધ્યેય માં ભૂતથમ સીધો ખલુ સમાયથી હવાઈ જીવો, મહા સિદ્ધાંત ગ્યારમી ગાથા નો સમયકાળ. ભૂતાથાતના ચેતના સ્વભાવ એક રૂપ જો, દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે અને અનુભવે એક રૂપ ચેદાના ચેતના માં જો, તો અરક્ષોક નો અનુભવ અભૂતાર છે. અ નહી ભૂત છતો ભાવ, એ છતો ભાવ નથી. છતો ભાવ તો જ્ઞાતા તરફ નો અનુભવ તે અભેદ થાય તે છતો ભાવ છે. પરસો પર નિજ ચેતના મેં પર નહી. આ છબુલ કયા છબુલ છે ને, સમજે નહી? ત્યાં આગળ પંડિતજી એ જયચંદ્ર પંડિતે પાંચ બોલ કયા છે. હું અમરચંદ્ર આચાર્ય ખલાસો નથી, પણ ઉતાર્યું છે. પછી પંડિત જયચંદ્ર પંડિત જે દેશ ભાષા કરી એમાં પાંચ બોલ કયા છે. આમણે પાંચ માંથી બધ સ્પર્શન બે કરીને છ કયા છે. ષઢ ભાવ ઉપર ઉપર રહે, એ ષઢ ભાવ ઉપર ઉપર રહે છે. જુઓ શું કીધો કે આત્મા ધ્રુવ ધ્રુવ કેવું છે, માથે થયું પાડ્યો કે ચેતન દીપક શાસતા મંદિર તો છૂટે પણ શાસતા રતન દીપક જોતા તો રહે. આ એની વ્યાખ્યા કરી આખી. શાશ્વત નિત્ય ધ્રુવ સ્વભાવ એ સમ્યક દ્રષ્ટિ નો વિષય છે. શાશ્વત ચૈતન રતન નિત્યાનંદ સદ્ર સ્વભાવ આત્મા, એની અંદર માં ષઢ ભાવ ઉપર ઉપર રહે. એ કર્મ નો બંધ અને સ્પર્શ પણ ઉપર છે, પણ છે ખરો બિલકુલ સીધની પેટે નથી એમ નહીં. કે જ્યાં સુધી વાપર્યો છે કર્મ નો બંધ અને સ્પર્શ એક સમય નો ઉપર ઉપર છે. દ્રવ ના સ્વભાવ પેટો નથી. ક્ષેત્રની વ્યંજન પર્યાય અનેક પણ એ થઈ પણ પર્યાયમાં ઉપર રહી કઈ સ્વભાવમાં પેઠી નથી. કાળમાં વિભાવની હાનિ વૃદ્ધિ અનેક થઈ પણ સ્વભાવમાં પેઠી. ભાવમાં ગુણ ભેદના વિકલ્પો ઉઠ્યા અનેક, પણ ગુણ ભેદ નથી. વસ્તુ તો અભેદ અસંગ પ્રદેશી છે. એમ હરખશોક નો અનુભવ પર્યાયમાં છે, પણ વસ્તુની દ્રષ્ટિમાં નથી. મારી વસ્તુના ધ્રુવ સ્વભાવમાં ષડભાવ પેઠા નથી, ઉપર ઉપર પર્યાયમાં રહે. સમજાય છે કાંઈ? પર્યાય ને સિદ્ધ કરી છો. કોઈ પર્યાય ઉડાવે તો એ મુંડ છે, અને પર્યાય ને આશરે ધર્મ મનાવે તો એ મુંડ છે. બે વાત છે. આ છ ભાવ છતાં પર્યાયમાં ભાવ છો, છતો વિષય છે પર્યાય નો અવસ્થાનો, પણ ઉપર ઉપર રહે. વસ્તુથી ઉપર પર્યાય પર્યાય એક સમયની પર્યાયમાં એ છ ભાવ છે. વસ્તુના દ્રવ સ્વભાવમાં ધ્રુવ સ્વભાવમાં શાશ્વત ચૈતન મંદિરમાં ચૈતન દીવામાં એ સ્વભાવ અંદર પેસી ગયા નથી. માટે એવો ને એવો ભાવ એમાં ચૌદમાં તો પ્રશ્ન એથી રહેશે ભાઈ. શિષ્ય પૂછતું, પ્રભુ આનો અનુભવ કેમ થાય? આ અબધ સ્પષ્ટ આત્મા તમે કનો અનુભવ કેમ થાય? કે ભાઈ અભૂતાર છે માટે અનુભવ થાય. એવો શિષ્ય પ્રશ્ન કર્યો. અત્યારે અમૃતચંદ્ર આચાર્ય પોતે ટીકા સંસદ કરી છે કે અબધ સ્પષ્ટમ અનન્યમ નિયતમ અવિશેષમ અસંયુક્તમ એવો આત્માનો અનુભવ કેમ થાય? શિષ્ય પ્રશ્ન કર્યો તકસ્થી અંદરથી. ગુરુ કહે છે અમૃતચંદ્રાચાર્ય, શિષ્ય એ અભૂતાર્થ હોવાથી છતી ચીજ કાયમ ની રહે એવી ચીજ નથી. પાંચ ભાવો કયા કાયમ ના રહેવા, અચ્છો ભાવ કયા કાયમ રહેવા નથી, માટે કાયમ ની ચીજ ઉપર દ્રષ્ટિ દેતા એ ચીજો તળી જશે અને તમે અનુભવ થશે. સમજાય છે કાંઈ? અમૃતચંદ્ર આચાર્ય ઘણી શૈલી છે, આપણે બધું વ્યાખ્યાન આવી ગયું, લખાઈ ગયું છે ને એક તું ગાથા કે એક છપાઈ ગઈ છે, આખી વ્યાખ્યા છપાઈ ગઈ છે, આ બધી વાત છપાઈ ગઈ છે, આવી ગયેલી છે, આ તો રેકોર્ડિંગ માં જ ઉતરે છે. સમજાય છે કાંઈ? ષટ ભાવ ઉપર ઉપર રહે ભગવાન, તારો ચૈતન શાશ્વત દીવો જે સમ્યક દર્શન નો વિષય, જે નિત્યાનંદ ધ્રુવ ઉત્પાદ વ્યય છે ખરા, ઉત્પાદ વ્યય પણ પર્યાય ને વ્યવહાર નો વિષય છે. ઉત્પાદ વ્યય છે ખરા, ઉત્પાદ વ્યય પણ પર્યાય ને વ્યવહાર નો વિષય છે. આ બધા ષટભાવ ઉત્પાદ વ્યય રૂપે છે અને વ્યવહાર નો વિષય જાણવા જેવો છે. સમ્યક દર્શન નો વિષય ઉત્પાદ વ્યય નથી, સમ્યક દર્શન નો વિષય ધ્રુવ છે, શાશ્વત ચૈતન આનંદ ધ્રુવ છે. બાકી આ વાત લીધી છે, સમજાય છે કાંઈ? ષડભાવ ઉપર ઉપર રહે એમ પાછું સિદ્ધકૃષ્ણભાઈ બોલે, ન્યાય એમ કીધું છે ને અમરચંદ્રાજ, કે વ્યવહાર નહીં, સતે પાંચે ભાવો ભૂતાર્થ છે. કોઈ બ્રહ્મ સત્યને જગત મિથ્યા કહીને કાઢી નાખે તો એ પર્યાય ને વ્યવહાર સમજો નથી, એક જ આત્મા છે, એમાંથી આ સમયસારમાં નીકળે એમ નથી. કે બ્રહ્મ સત્યને જગત મિથ્યા, પર્યાય મિથ્યા, અનિત્તા મિથ્યા એમ નથી, બધું છે, પર્યાય છે, ગુણભેદ છે, વિકાર છે, નિમિત્ત છે, અનંત આત્માઓ છે, અનંત કર્મ છે, બધું છે. જેને ચૈતન્ય નિત્યતાનો સ્વભાવ એક એક આત્માનો છે એવી સમ્યક દ્રષ્ટિ પ્રગટ કરવી હોય એને પર્યાયના છબોલની રૂચિ છોડવી જોશે. એ છે છતાં છોડવી જોશે અને ધ્રુવમાં એ છે નથી, કેમ કે પર્યાયમાં રહેલા પાણી ઉપર તેલ ઉપર ટપકે છે, પાણી એ પાણીમાં તેલ પેસતું નથી. એમ ચિદાનંદ નિત્ય શાશ્વત ધ્રુવ સદ્રશ, એમાં ઉત્પાત વયનો આજે છ ભાવ બોલ ધ્રુવમાં બેઠા નથી. માટે ધ્રુવની દ્રષ્ટિ કર તો વિકાર તળીને અનુભવ થઈને સમ્યક દર્શન થશે. ઓ સમજાય છે કાંઈ? હજી આ સમ્યક દર્શન ની વ્યાખ્યા લે છો, પછી એને આવું ભાન થયા પછી સ્વરૂપની વિશેષ રમણતા થતા 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 રાગ ઘટી જાય ત્યારે છઠ્ઠું મુનિ નું ગુણસ્થાન ભાવલિંગી નું થઈ જાય છે. ત્યારે છઠ્ઠી ભૂમિકા સાતમી ભૂમિકા જે હજારો વાર ભાવ સંતોને કુંકુંડાચાર અમરચંદ્રાચાર મહાન ભગવાન સંતો મુનિ હતા તેને છઠ્ઠું ને સાતમી ભૂમિકા એ ગુજરતા હતા. આ પહેલું થયા પછી આ થાય, આ થયા પછી આત્માની રમણતા કરતા 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 સહજાનંદ ભાવલિંગ છઠ્ઠું સાતમું પ્રગટે એની દ્રવ્યલિંગ નગ્ન થયા વિના ત્રણ કાળ ત્રણ લોકમાં રહે નહીં. સમજાય છે કાંઈ? પણ આ ભાન વિનાના નગ્ન થાય એ બધા મિથ્યા દ્રષ્ટિ છે, વસ્તુનું ભાન નથી. અને કદાચિત નગ્ન હોય ને સમ્યક દર્શન પણ કોઈ હોય છે તો એને ભાવનું ભાન હોય છે, એને ભાવનું ભાન હોય છે કે મારી દશા મુનિ ની નથી. એક ચાલે છે શાસ્ત્રમાં, ભાઈ નવમી ગ્રહ જનાર હોય છે દ્રવ્યલિંગી મુનિ, બહારમાં દ્રવ્યલિંગી છઠ્ઠા ગુણસ્થાનની મુનિ ની બધી ક્રિયા, અંતરમાત્માનું જ્ઞાન હોય, સમ્યક દર્શન રાગ નહીં પુણ્ય નહીં, છતાંય બહારમાં છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાના પરિણામ છે એ નવમી ગ્રહ ચાલ્યો જાય છે, ચોથું ગુણસ્થાન અંદર અને બહાર છઠ્ઠાની ક્રિયા છે. ભાને વર્તે મારી ભૂમિકા ભાવલિંગ મુનિ ની નથી, જો ભાવલિંગ મુનિ ની હોય તો ક્ષણે ક્ષણે છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતમું આવવું જોઈએ. એ ભૂમિકા ન હોય ને છઠ્ઠા ગુણસ્થાનો યથાર્થ યથાર્થ પરિણામ અંદર જે જોઈએ તે હોય એને વ્યવહાર ના આમ અંદર નીચે સમ્યક દર્શન હોય નવમી ગ્રહ ચાલી જાય છે. રાજવાટી માં અધિકાર છે. આ તો કે છે જેને સમ્યક દર્શન નું જ ભાન નથી હજી, કે ષડ ભાવ વિનાનો ચિદાનંદ કોણ છે એને જેને ખબર નથી, એને સમ્યક દર્શન નથી તો મુનિ પણ હોય શકે નહીં. આ સમ્યક દર્શન વિના બાર વ્રત ને પંચ મહાવ્રત ને સંયમ તપ ને સંવર નિજરા ને એ ત્રણ કાળમાં હોય શકે નહીં. માટે આ જૈન શાસન નો મર્મ સમ્યક દર્શન વિષય નું વર્ણન ચાલ્યો. જળ પર શિવાલ કે નાઈ દાખલો વિશેષ આપ્યો, માથે કહી દીધું મને ત્યાં કમળી ને પત્ર કે નાઈ કહ્યું હતું. જળ પર શિવાલ કે નાઈ, પાણી ઉપર જેમ શિવાળ હોય છે એમ આત્મા જ્ઞાનાનંદ નિત્યાનંદ ધ્રુવ છે તેના ઉપર આ છબુ નો શિવાળ ની પેટે વર્તે. શિવાળ હતા ને ક્યાં કેતા, લીલ લીલફૂગ મારે કેતા કાઠિયાવાડ માં લીલફૂગ લીલફૂગ કાય એમાં લીલફૂક કહેતા. અહીંયા લીલફૂક પાણી કી ઉપર હૈ, અંદર મેં નહીં અંદર ઘુસ નહીં ગઈ હે. એમ ચિદાનંદ પાણી જ્ઞાન જળ નિત્યાનંદ જળ ધ્રુવ એની એક સમયની પર્યાયમાં વિકાર ને પુનપાપ ને સંસાર ને ઉદય ને બધો છે, આકૃતિ વ્યંજન પર્યાયની વિભાવની અંતર જળ સ્વભાવમાં એ પેઠો નથી. ધ્રુવ દ્રષ્ટિ કરવી તેનું નામ સમ્યક દર્શન છે. આ જળ પર શિવાલ કી નાઈ એટલી વાત, ગુપ્ત શુદ્ધ શક્તિ તેરી ચિદાન ભાઈ તો જો વ્યક્ત રહે વહે, ગુપ્ત શુદ્ધ શક્તિ ધ્રુવ કીધી ને ધ્રુવ એ ધ્રુવ શક્તિ તો તારી ગુપ્ત છે, સામાન્યપણું ગુપ્ત છે, પર્યાયમાં પ્રગટ નથી. પર્યાય છે ઉત્પાદ, પ્રગટ વ્યક્ત છે, અને ધ્રુવ તે ગુપ્ત છે. શાશ્વત વસ્તુ જે સમ્યક દર્શન નો વિષય પરમ પરિણામી ભાવ, એ ગુપ્ત છે. આ સામાન્ય પણ કહ્યા તે ગુપ્ત કેમ? ધ્રુવ શુદ્ધ શક્તિ, શુદ્ધ શક્તિ કાયમ નો સ્વભાવ શુદ્ધપણે દ્રવ્યપણે ગુણપણે પીડ્યો છે. એ શક્તિ તેરી ચિદાનંદ વ્યક્ત કરી ભાઈ, એ વ્યક્ત કરી ભાવના કરે જાણે પ્રગટ વર્તમાન અનંત આનંદમય છો. છે તો શક્તિ રૂપે, પણ પર્યાયમાં જોર દે. ઓહો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય જાણે પર્યાયમાં હોવ, એમ શક્તિમાં છે તેને પ્રતીતમાં વ્યક્ત કરીને ભાવના કર, તો સમ્યક દર્શન થઈને કેવું જ્ઞાન થશે. સમજાણું કાંઈ? જળ પર શિવાલ કિનાય ગુપ્ત શુદ્ધ શક્તિ તેરી, શિવાલ ઉપર છે ને પાણી અંદર છે, એમ પુનિપા વિકલ્પ વ્યંજન આકૃતિ વિભાવ પર્યાય ઉપર છે. સ્વભાવ તારો સામાન જે ધ્રુવ કયો એ ગુપ્ત છે, એની ચિદાનંદ તેરી વ્યક્ત કરી ભાઈ, વ્યક્ત પ્રગટ કરીને ભાવના કરીને ભાવના સીધ સમાન સદા પદ મેળો આવે છે ને સમયસર નાટકમાં. ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદા પદ મેળો, છે તો શક્તિ એ વ્યક્તિ નહીં, પર્યાય નહીં. પર્યાય જો સિદ્ધ સમાન હોય તો સંસાર કોનો? પણ સિદ્ધ શક્તિ રૂપે જે આ સામાન્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કયા ત્રિકાળ રહેના એ શક્તિ રૂપ છે, તેની વ્યક્ત રૂપ કરી વ્યક્ત જાણી પ્રગટ છો, પ્રગટ છો, પ્રગટ છો, એમ પ્રગટ કરીને પર્યાય ને પ્રગટ, પ્રગટ થવાને લાયક ને પ્રગટ છો, સિદ્ધ છો, પરમાત્મા છો એવી શ્રદ્ધાની ભાવના કરી વ્યક્ત વહે તો પ્રગટ થઈને પર્યાય રહે. તું અવિનાશી રસકા સાગર લ્યો, હે ચિદાનંદ ન્યાથી ઉપાડ્યું તું, હે ચિદાન ન્યાથી ઉપાડ્યું તું, ઉલ્લી કરતી ચિદાનંદ તું ઇન્દ્રી પાંચ ચોર પોષો ન્યાથી ઉપાડ્યું તું, ચિદાનંદ ત્યાંથી ગુરુ એ તમને આપ્યું ન્યાથી આપ્યું, ચિદાનંદ ન્યાથી ઉપાડ્યું બધું. નહીં તો હિન્દી છે મારી પાસે, સમજાય છે? કાંઈ હે ચિદાનંદ તું અવિનાશી રસનો સાગર છો, આનંદ ના અવિનાશી રસનો સાગર છો. હરક શોક તો તારામાં ઉપર ઉપર શિવાલ ની પેટે ફરે, એ હરખ ને શોક પુન ને પાપ કામ ને ક્રોધ દયા ને દાન પાણીમાં જેમ શિવાલ એમ ઉપર ઉપર છે, તારા મૂળ સ્વભાવમાં છે નહી. તું અવિનાશી રસનો સાગર, પર રસ કહા મીઠા દેખ્યા. અરે તને હરખ શોક અનુભવ છે ને ગ્રહણ, એટલે પર રસ તને હરખ શોક નો અનુભવ તને કેમ મીઠો લાગ્યો? હરખ ને શોક, હરખ ને શોક અનુભવ પ્રકાશ ગ્રંથ છે, એટલે હરખ ને શોક પુન ને પાપ કામ ને ક્રોધ દયા ને દાન શુભા શુભાવ વિકાર એ પરરસ છે, વિકાર છે પરરસ, એટલે છે તો એની પર્યાય નો, પણ કાયમ રહેનારો નથી માટે પરરસ ગણી નાખ્યો. એ પરરસ કા મીઠા દેખ્યા? એ પરરસ નો તને કેમ મીઠો દેખ્યો? ચિદાનંદ નો રસ મૂકી અવિનાશી ધ્રુવ શાશ્વત નો રસ મૂકી આ ક્ષણિક વિષયના રસને કેમ મીઠો લાગ્યો? જાકે નિમિત્તે સંસાર કી ગુમેરી ભાઈ, ભગવાન ચિદાનંદ જેને કારણે આ સંસારની ગુમેરી ફરવું તને થાય છે, એ હરક્ષોક ને પુનપાપ ની મીઠાશ થી આ ચોરાશીમાં ગુમેરી ગુમેરી ખાય, ઘુમે છે, ઘુમે ચોરાશી અવતારમાં ઘુમે. જો અનુભવ પ્રકાશ છે ને, દુઆટ મારીને વાત કરી, આત્માના આનંદના અનુભવ વિના સંસાર ત્રણકામાં તૂટતો નથી. લાગ તું અપવા કર, ક્રોધ અપવા કર, તયા કર, તપ કર, દાન કર, પણ આત્મા કયો તેના અનુભવ વિના એ પરરસ વિકલ્પ ઉઠે છે. આ પાકરો આ મુક બધો રસ છે, રાગ છે, એ રાગ નો રસ કા મીઠા દેખ્યા? જાકે નિમિત્તે સંસાર કી ઘુમેરી ભાઈ, જેને કારણે તો સંસારમાં તારું ફરવું થયું. તાઈ કો ભલા જાણી સેવે હે, જોયું વ્યવહાર ને ભલો જાણી સેવે છો એમ કે ભાઈ, વ્યવહાર નો અભૂતાર કહી દીધો ને, પુણ્ય પાપ સંકલ્પ વિકલ્પ બધો વ્યવહાર કરક્ષો તારો સરાવ નથી, ભલા જાણી શકે, વ્યવહાર સારો છે, વ્યવહાર સારો છે, પુણ્ય સારા છે, દયાદાન સારા છે, અરે મરી જઈશ. વિકાર સારો તો વિકાર સારો નથી, એવી દ્રષ્ટિ મિથ્યાકારી થઈ જાય છે. વિકાર તાયકો ભલા જાણી સેવે, જૈસે મદ પીવન હારા મદ પીવતા જાય દુઃખ પાવતા જાય, જેમ મદ નો દારૂ નો પીનારો માણસ મદ પીવે ને દુઃખ પામતો જાય, ગાંધો થઈ જાય, પતો જાય, અધિક ઘુમેરીમાં ભલા જાની જાની સેવે. બોલે ઘુમેરી પાછો ખાય દારૂ પીધેલો મન હવે ડોલા આવે, આમ થાય આમ થાય, ઘુમેરી ખાય મદ પીવે ને વળી દુઃખ પામ પામતો, એમ પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન વ્યવહાર વિકલ્પ હરખશો એને ભલા માની ત્રિકાલ ચિદાનંદ ને ચૂકી અને મદ પીધો છે મોહ મિથ્યા આપનો તે. મીઠાશ ના દારૂ એ તને વ્યવહાર વિકલ્પ બધા હારા લાગે છે, આશ્રવ છે વિકાર છે તેના હારા લાગે છે, અનાશ્રવ ઇચ્છદાન ત્રિકાળ તને હારો લાગતો નથી. તો કે છે જેમ મીઠાશ છે અને દુઃખ પામતો જાય, એમ મધ પીવે ને દુઃખ પામતો, અધિક ઉમેરી મેં ભલા જાની જાની તેસે ભૂલાય તેમ તું મધ થી ભૂલ્યો છો. માટી આત્માનો અનુભવ કરો તો આ દ્રષ્ટિ કીધી એમ કહે, દેવીને અનુભવ થાય એવો નથી.